ಸಂಭವ ಭೀತಿ ಭೇದನಂ ಸುಖ ಸಂಪತ್ ಕರುಣಾ ನಿಕೇತನ ವ್ರತ ದಾನ ತಪ ಕ್ರಿಯಾ ಫಲಂ ಸಹಜಾನಂದ ಗುರು ಭಜೆ ಸದಾ ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ ಅಕ್ಷರಧಾಮಾಧಿಪತಯ ರಾಜಾಧಿರಾಜಾಯ ನಮೋ ನಮಃ ಪರಾತ್ಪರಾಯ ಸರ್ವಾಧಾರಾಯ ಸರ್ವನಿಯಾಮಕಾಯ ಸರ್ವಾಂತರ್ಯಾಮಿಣೇ ಸರ್ವಕರ್ಮ ಫಲಪ್ರದಾತ್ರೇ ಸರ್ವಹಿತಕರ್ತ್ರೇ ಸರ್ವಾವತಾರಿಣೇ ಸರ್ವೋಪರಿ ಅವತಾರಿ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಜ್ಞಾನಾನಂದೇಕ ಸ್ವರೂಪ ಸರ್ವಕಾರಣ ಕಾರಣ ಪರಮ ಧ್ಯೇಯ ಮೂರ್ತಿ ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಸದಾನಂದಾಯಿನೇ ಆನಂದ ಘನ ಮೂರ್ತಯೇ ಶ್ರೀ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಕಠಿಣ ತಪ ಕಾರಿಣೇ ಏಕಾಕಿ ವನವಾಸಿನೇ ಕಂದ ಫೂಲ ಫಲಾಸಿನೆ ಶ್ರೀ ನೀಲಕಂಠವರ್ಣಿ ರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಸಾಧು ಪೂಜಕಾಯ ಸಾಧು ಸೇವಕಾಯ ಸಾಧು ಸಂರಕ್ಷಕಾಯ ಸಾಧು ಪೋಷಕಾಯ ಸಾಧು ಹೃದಯಾಯ ಸಾಧು ಪ್ರಿಯಾಯ ಸಾಧು ಜನ ಮಧ್ಯವಾಸಾಯ ಪಾರ್ಷದವರ್ಯಾಯ ಸರ್ಜುದಾಸಾಯ ಲೋಜಾಶ್ರಮ ವಾಸಿನೇ ನಮೋ ನಮಃ. ಬಾಲರೂಪಾಯ ಮುಖಮಂದಹಾಸಾಯ ಮಾತೃಭಕ್ತ್ಯಂಕಗತಾಯ ಅತಿಸುಂದರಾಯ ಮಹಾಮನೋಹರಾಯ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಆದಿ ಗುರುವೇ ಸದ್ಗುರುವರ್ಯಾಯ ಮಹಾಸಮರ್ಥಾಯ ಉಭಯ ದೇಶ ಮಧ್ಯಸ್ಥಿನೇ ಶ್ರೀ ಗೋಪಾಲಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಹರಿಗುರು ತುಲ್ಯಾಯ ಸತ್ಸಂಗ ಮಾತೃ ಮುಕ್ತಾನಂದ ಮುನಯ ನಮೋ ನಮಃ. ಸರ್ವೋಪರಿ ನಿಷ್ಠಾವತೇ ಶ್ರೀ ಗುಣಾತೀತಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಪಂಡಿತ ಪ್ರವರ ಶ್ರೀ ನಿತ್ಯಾನಂದ ಮುನಯ ಕವಿವರ ಶ್ರೀ ಬ್ರಹ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ. ವಿದ್ವದ ಪಿದಾಸ ಮೂರ್ತಿ ಶ್ರೀ ಸುಖಾನಂದ ಮುನಯೇ ತ್ಯಾಗ ವೈರಾಗ್ಯ ಸಂಪನ್ನ ಶ್ರೀ ಕೃಪಾನಂದ ಸ್ವಾಮಿನೇ. ಸಿದ್ಧಮೂರ್ತಿ ಶತಾನಂದ ಸ್ವಾಮಿ ಏವಂ ಸ್ವರೂಪಾನಂದ ಸ್ವಾಮಿನೇ. ಪರಮ ಸ್ನೇಹಿ ಶ್ರೀ ಸಚ್ಚಿದಾನಂದ ಸ್ವಾಮಿನೇ. ಸೇವಕ ಮೂರ್ತಿ ಸಿದ್ಧಾನಂದ ಮುನಯೇ. ಸಮಾಧಿ ನಿಷ್ಠ ವ್ಯಾಪ್ಕಾನಂದ ಸ್ವಾಮಿನೇ. ಬುದ್ಧಿಮತೆ ಚೈತನ್ಯಾನಂದ ಸ್ವಾಮಿನೇ. ವಿದ್ವದ್ವರ್ಯ ಯೋಗಾನಂದ ಸ್ವಾಮಿನೇ. ವ್ಯವಹಾರ ಕುಶಲ ಆನಂದಾನಂದ ಮುನಯೇ ನಮೋ ನಮಃ. ವಚನ ಸಿದ್ಧ ಭಾಯಿ ರಾಮದಾಸ್ ಸ್ವಾಮಿನೇ. ವೈರಾಗ್ಯ ಮೂರ್ತಿ ನಿಷ್ಕುಳಾನಂದ ಸ್ವಾಮಿನೇ. ಪ್ರೇಮ ಮೂರ್ತಿ ಪ್ರೇಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ. ಧರ್ಮ ಮೂರ್ತಿ ಭಾಯಾತ್ಮಾನಂದ ಮುನಯೇ. ಏವಂ ಸರ್ವ ಪರಮಹಂಸೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಮಮ ಗುರು ಶ್ರೀ ರಾಧಾರಮಣ ಸ್ವಾಮಿ ಚರಣ ಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಸರ್ವಧಾಮಸ್ಥ ಸರ್ವಮುಕ್ತೇಭ್ಯ ಪ್ರಕಟ ಸಾಧು ಹರಿಭಕ್ತೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ವಾಲ ವಾಲ ಸಂತೋ ವಾಲ ಹರಿಭಕ್ತೋ ಹಜ ವಿಕ್ರಮ ಸಂವತ್ 2070 ಭಾದ್ರವಾ ಸುತ್ತಿ ಅರಶಿನ ರವಿವಾರ આપણે વડતાલ ધામમાં શિક્ષાપત્રી ભાષ્યની કથા સાંભળવા એકત્રિત થયા છીએ. તારીખ 7 સપ્ટેમ્બર 2014. આજે આપણે 68મો શ્લોક આવ્યા છે, 68. આ શ્લોકનું ટૂંકમાં કહેવું હોય તો યોગ્યતા અનુસાર વાણી વિવેકનો શ્લોક છે એમ કહેવાય. શ્લોક સંભળાવું છું. યાદૃગુણો યહ પુરુષઃ તાદૃશા વચનેન સહ. યાદૃગુણો યહ પુરુષઃ તાદૃશા વચનેન સહ.
યાદૃગુણો યહ પુરુષઃ તાદૃશા વચનેન સહ.
દેશકાલાનુસારેણ ભાષણીયો ન ચાન્યથા. આ શ્લોકમાં આમ એક આજ્ઞા છે, આમ બે. પહેલી એ, જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશ કાળાનુસારે યથા યોગ્ય બોલાવવો. જે પુરુષ, પછી આમાં મહિલાએ ગણી લેવાના હો કે પુરુષ એટલે માનવ જાતિ વાચક શબ્દ સમજવાનો, જેવા ગુણવાળો હોય તેને તેવા જ વચને દેશકાળ અનુસારે એમાં અથા યોગ્ય બોલાવવો. આમાં ભૂલ ન કરવી, પણ તેથી બીજી રીતે ન બોલાવવો. આટલું કહી દીધું હોત તો હાલત કે યોગ્ય રીતે બોલાવો, પણ ઉપર એથી બીજી રીતે ન બોલાવવો ત્યાં સુધીનું આપણને મહારાજે સૂચન કર્યું. એટલે ટૂંકું યોગ્યતા અનુસાર વાણી વિવેકનો આ શ્લોક કહેવાય. આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ, સર્વોપરી પરમાત્માના ઉપાસક, અને વાણી વિવેક જો આપણામાં ન આવે તો સ્વામિનારાયણ ભગવાનને બટો લાગે, એની આબરૂ ધક્કો લાગે. લોકો એમ કહે છે કે સ્વામિનારાયણિયા ઓખર બોલા, લુખા કેમ બોલવું એની એ ખબર પડે. આપણને લઈને બે ગાડીઓ ભગવાનને મળે, માટે આપણામાં વાણી વિવેક હોવો જોઈએ. આ અતિ અગત્યની સામાન્ય વાત છે, એવી કોઈ અસામાન્ય વાત નથી. જીવનમાં રોજિંદી ઉપયોગમાં આવતી સામાન્ય વાત છે, પણ અતિ અગત્ય, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જે માણસને, સામા માણસને કેમ બોલાવવો એની ખબર ન પડતી હોય, એ માણસને જ્યાં ત્યાં અપમાન મળે છે એના કામ બગડે છે. ટૂંકું ટૂંકું આપણે બધું વિચારી લઈશું ચારેય કોરથી. પ્રેમાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષામાં આ શ્લોકને આ રીતે પદ્યમાં ગોઠવ્યો. જો જન જૈસો તાહી કુ તૈસે હી વચન બોલાય. જો જન જૈસો તાહી કુ તૈસે હી વચન બોલાય. જો જન જૈસો તાહી કુ તૈસે હી વચન બોલાય.
જો જન જૈસો તાહી કુ તૈસે હી વચન બોલાય.
દેશ કાલ કો અનુસરી,
અરે દેશ કાલ કો અનુસરી,
આજ દેશ કાલ કો અનુસરી,
દેશ કાલ કો અનુસરી,
અન્ય રીત કરીના,
અન્ય રીત કરીના,
આજ રે હા અન્ય રીત કરીના. એ જ છે, એટલે કહેવાની જરૂર નથી. હવે થોડીક શતાનંદ સ્વામીએ જે રીતે આ શ્લોકની વ્યાખ્યા કરી છે એ આપની આગળ પ્રસ્તુત કરું છું. યહ પુરુષઃ યાદૃક ગુણઃ યાદૃશો ગુણો યસ્ય સહ ઇતિ યાદૃક ગુણઃ, અર્થાત જેનામાં જેવા ગુણ હોય તેવો. યાદૃક જાતિ કુલ વિદ્યા તપો યોગેશ્વરીય પ્રતાપાદી ગુણ વિશિષ્ટ ભવેત. ગુણઃ, ભાઈ ગુણ શબ્દથી શું ગ્રહણ કરવું? તો કે જો ગુણ શબ્દથી જાતિ ગ્રહણ કરી લેજો. જેવી જાતિનો માણા હોય તેને તેવી રીતે બોલાવો. શેઠને શેઠની રીતે, દરબારને દરબારની રીતે. યાદૃક જાતિ, પછી કુળ. કુળને પણ ધ્યાનમાં રાખજો. પછી વિદ્યા તપ યોગ ઐશ્વર્ય પ્રતાપાદી ગુણ વિશિષ્ટ. આ બધા ગુણોથી જે યુક્ત હોય તેવા માણસને તે ગુણને અનુસારે બોલાવવા. બીજી રીતે નહીં બોલાવવાના, ભૂલ નહીં કરવાની. શ્રીજી મહારાજ એક ગામથી બીજે ગામ જતા હતા, સાથે પાર્ષદો હતા. વચ્ચે ઝાડનો છાંયો આવ્યો. મહારાજ કે મારે થોડી વાર હોવું છે, પછી આપણે ચાલશું. રસ્તાને કાંઠે ઝાડ ને ઝાડ નીચે મહારાજ માથે કપડું ઓઢીને હોતા. એમાં કોક ઘોડી ઉપર દરબાર ત્યાંથી નીકળ્યા. એણે સહજ પૂછ્યું કે કોણ સૂતું છે? તે મહારાજની સેવામાં જે પાર્ષદ હશે ને હશે મારી જેવા. એ કે તારે શું કામ છે? પેલો ભાઈ કે એલા જરાક સહજ પૂછું જિજ્ઞાસાથી, એમાં તારે શું કામ છે? આમ જવાબ દેવાનો? તારે શું કામ છે? જાતો અને જાને અને ઓલ્યા દરબાર પાછા વળ્યા. અલે હુકારા તુકારા કરે ક્યાં નો શોકે? અને મહારાજ ફડકીને જાગી ગયા. મહારાજ કે શું છે ભાઈ? અમે સ્વામિનારાયણ છીએ. તો કે હારા માણસ એવામાં રાખો. મહારાજ કે ભાઈ હશે, હવે રાજી રહેજો, આને બહુ વિવેક નથી. તો કે આણીકોર આપો, વિવેક શીખવાડી દઉં. તો કે ના બાપા ના, રાજી રહ્યો. પછી એ ભાઈ ગયો. ઘણી વખત બને એવું. ખોપાળાનો એક પ્રસંગ કહો. અમે ત્યાં હતા અને ભાગ્ય જોગે મંદિરમાં એક બદામડી હતી. ત્યારે બદામ આવે એટલે પડખે નિહાળીને છોકરા એવા દોડે ને ત્યાં એવો દેખારો કરે ને ઉપાધિનો પાર નહીં. હવે અમારે ગામના ને ગામના એક ભગત હતા, એ થોડા એમ હતા. છોકરા આવે એટલે એ વાહે થાય ડોળા કાઢીને, કોકને મારે ખરા, કાયમની આ ધમાલ. એમાં એક દિવસ કોક છોકરા આવ્યા છે, ભગતની નજરે ચડ્યા એટલે હોટી લઈને વાંહે થયા. કોક છોકરાને પછવાડે બે ત્રણ હોટી વળગાડી દીધી. બોલો છોકરો સડી સોળતો સોળતો બિચારો ઘેરી ગયો. રોતો રોતો એને બાપાને કે મને મંદિરમાં માર્યો. કોણે માર્યો? ભગત છે ને એને. એના મનમાં સમજે હું ભરોળો પાડી દીધી. એટલે પાછલે દરવાજેથી બારી ખુલી, તેના બાપા એ છોકરાનું બાવડું પકડીને અંદર ગર્યા અને બેફામ બોલે ને બરોબર હું ત્યાં વોકિંગ કરું. મેં કીધું આ હું ધમાલ પ્રવેશી. એટલે મેં કીધું શું છે ભાઈ? તો કે આમ મરાય આમ મરાય. મેં થયું શું? તો કે તમારો ભગત એના મનમાં સમજે હું આ છોકરાને માર્યો. એ જુઓ બે ચાર હોટી આંટી ગયેલા ને કાંઈ માપ નહીં રહેલું. તો મેં કીધું હશે ભાઈ, હશે એટલે મેં કીધું તો બીજું કરવું હું. મેં કીધું એ છે ને થોડા ગાંડા જેવા છે. મને કે મને હોપો ડાયો કરી દો, વાતું કરો છો. મેં વળી બચાવ કર્યો. હો, મેં કીધું થોડા ગાંડા જેવા છે. મને કે આણીકો લાવો ને ડેલા બારે, ગાંડા જેવા છે. મને કે ડાયો કરી દો. પછી મેં કીધું ભાઈ સાહેબ ડાયો કાંઈ કરવો નથી, હવે રાજી રહ્યો. મને કે ફરી વાર આવું ન થવું જોઈએ. મેં કીધું બાપા હવે નહીં થાય. હા, મને કે મેં ન થાય એવું સમજ્યા. અને પછી મેં સાધુને ભેગા કર્યા. મેં કીધું અત્યારે ને અત્યારે આ બદામડી ખોદીને કાઢી નાખો અત્યારે ને અત્યારે. મેં કીધું તે જે મંડાણા બપોરિયામાં ખોદીને કાઢીને ત્યાં ખાડો ભરીને રેતી નાખીને જાણે કાંઈ કાંઈ હતું જ ને એવું બનાવી દીધું. જેવા હાડા તેને વાગ્યા ડેલી ખુલી અને નિશાળમાં છોકરાને રિસેસ પડીને દોડીને હલો બદામ ખાવાની આવીને કે હે હે બદામ ક્યાં ગઈ હે હે અહીં હતી હતી ને હે અલોપ બદામ અલોપ ઝઘડો અલોપ. એટલે ઓલા દરબાર કે સ્વામિનારાયણ આને જરા આવા હારે રાખો છો જેને ખબર પડે નહીં કોની યારે કેમ વાત કરવી. એટલે ભાઈ જાતો હોય ત્યાં જાન કે કોણ હું તું સાહેબ તારે હું ખાવો સાહેબ. પછી દરબાર તો ગયા પછી મહારાજ કે એ તું મારી સેવા અમ નહીં જા જા તું તો માથું વઢાવ એવો છો કે મહારાજના શબ્દો. મહારાજ કે તું તો માથું વઢાવ એવો છો કે તારી વાણી જો ને કે કુવાડા જેવી એમ બોલાવાય કોઈ અજાણ્યા માણસને. એ હતા દરબારે કે આવ્યા હોત તો ઝઘડો થાત ભલા માણા મફતનું બાંધી મરવું છે. એટલે આ શ્લોક જે છે ને એ કામનો તો ખરો કેમ લાગે છે જુવાનિયા કે વાત સાચી છે. બધું ભણ્યા પણ શિક્ષાપત્રી ન ભણ્યા તો કાંઈ નથી ભણ્યા. જો હવે થોડોક વિશેષ વિવેક શીખવાડે છે. દેશાનું સારેણ, કાલાનું સારેણ, સ્થાનાનું સારેણ, માનાનું સારેણ, આ બધી વાત એક એક પોઈન્ટમાં સમજવા જેવી છે. પ્રથમ દેશાનું સારેણની વાત કરું છું. જેવો દેશ હોય એવા વચનને બોલાવો. જેમ કે ગુણસંપન્ન પોતાના શિષ્યને સામાન્ય ઘર વ્યવહારમાં અથવા ઘરમાં એક વચનથી બોલાવવા જોઈએ. આ શતાનંદ સ્વામીએ જ લખ્યું છે. દેશાનું સારેણ એમ કહીને યથા સ્વશિષ્યો ગુણસંપન્ન સ્વગૃહાદૌ એક વચને ન આભાષ્યમાણોપિ સભાદૌ બહુવચને ન એવ ભાષણીય ઇતિ. શિષ્યને આપણે આસને રૂમે ક્યાંય ગયામાં આવે પણ સભામાં એમ કહેવું જોઈ કે ક્યાં ગયા. ઓલો દેશ અને આ સભા દેશ બે દેશ જુદા છે. ઘરમાં ગમે તેમ બોલો ચાલે પણ સભામાં એના એ વ્યક્તિ પ્રત્યે ઘરમાં બોલતા હોય એ રીતે ના બોલાય. કેમ જે બધાની ઉપસ્થિતિ છે, હાજરી છે, ઘણું બારીનું માણસ બેઠું છે, આપણને કોઈક ટોસડા કે ઓખર બોલીના ગણી લે. માટે સભામાં બોલવાનો વિવેક અલગ બતાવ્યો. ભલે પોતાનો શિષ્ય હોય, પોતાનો દીકરો હોય, ઘરમાં તમે એની આરે ગમે તેમ તુકારા હુકારા કરતા હો પણ સભામાં તો વિવેકની વાણીથી માન આપે એવી વાણીથી બોલવું જોઈએ. હવે સ્થાન પ્રમાણે ન્યાયાધીશ એટલે કે જજ સાહેબ, ન્યાયાધીશ એવા પિતાને કોર્ટમાં વકીલ એવા પુત્રે માનવંતા સાહેબ કહીને સંબોધાય. પિતાશ્રી જજ હોય, એનો દીકરો વકીલ હોય, કેસ ચાલતો હોય તો એ વખતે એનો જ દીકરો હોવા છતાંય જજ સાહેબ હુકમ હોય તો આગળ બોલું એમ કહેવાય. બાપુજી કહો, ન્યાય ન લેવું. કેમ જે એક સ્થાન વિશેષ છે એના બાપાનું. એટલે આ શીખવું જોઈએ. આ સ્થાન પ્રમાણે બોલાવવાની રીત શીખવાડી. તેમજ ચાલુ શાળામાં ચાલુ વર્ગે વિદ્યાર્થી એવા પુત્રે શિક્ષક એવા પિતાને પપ્પા એમ કહીને પ્રશ્ન ન પૂછાય, સર કહેવું પડે. કેમ જે એનું સ્થાન વિશેષ છે, પેલું સારું નથી લાગતું. આવી બધી ઘણી વિવેકભરી વાતો આમાંથી શીખવા મળશે. હવે કાલાનુસારેણ યથા સ્વશિષ્યોપી વયસા વૃદ્ધશ્ચેત બહુવચને નેવ ભાષણીય ઇત્યાદિ સ્વયં ઉહ્યમ. જો સતાનંદ સ્વામી એવું કહે છે કે પોતાનો શિષ્ય હોય, ભલે પોતાનો ચેલો છે, પણ ઉંમરમાં જો તે વૃદ્ધ છે તો બહુવચને એવ ભાષણીય, બહુવચનેથી જ બોલાવાય, તું ના કહેવાય, તમે કહેવું જોઈએ. કેમ જે આ કાલાનું સારણ વાક્ય ગણાય. પછી એમ નહીં માની લેવાનું કે હવે બધા ચેલા છે એટલે ભાઈ વાત સાચી છે. શ્રીજી મહારાજ નાની ઉંમરના હતા, મુક્તાનંદ સ્વામી, ભાઈ રામદાસજી, આનંદાનંદ સ્વામી બધા જ મોટી ઉંમરના હતા. મહારાજ એમને માન દઈને બોલાવતા. ક્યાંય ગયો મુક્તાનંદ સ્વામી એવું ગાદીપતિ સહજાનંદ સ્વામી કોઈ દી બોલ્યા નથી. આ શીખવા જેવી બાબત છે. બીજું, એક કાળને અનુસારે બોલવાનો વિવેક. નોકર વરરાજા થયો હોય, છે આપણો નોકર, પણ એ જ્યારે વરરાજા થયો હોય, હવે જો એ કાળ જુદો છે, આપણા ઘરમાં પોતું મારવા આવ્યો હોય, લુગડા ધોવા આવ્યો હોય, ટેબલ સાફ કરતો હોય, નોકરી કરતો હોય, એ સમય અલગ છે, અને એ જ્યારે મીંઢોળ બાંધીને વરરાજા થયો હોય એ સમય અલગ છે. ભલે આપણો નોકર છે તો પણ એને તુકારો કરીને ત્યારે ન બોલાવાય બાલસ્વામી. પછી બીજે દી એ નોકરીમાં ન આવે, પછી કે શેઠમાં મીઠું નાખવાની જરૂર છે. અથવા એક બીજો વિવેક, કે નોકરને તેની સ્ત્રી તથા બાળકોની હાજરીમાં ક્યારેય ગમે તેમ ઉતારી ન પડાય. હા, તો બહુ અગત્યનો છે. કોઈને સાથે વાત કરવી હોય, કોઈને બોલાવવો હોય, એમાં બે વાત તો ખાસ ધ્યાનમાં રાખવી. એ એકલો છે કે એની હારે કોઈ છે. એકલો હોય તમે જેમ બોલાવો એમ, પણ જો કોઈ સાથે હોય તો આખું ફરી જાય. અને એમાં કોણ હારે છે એ તો ખાસ જોવું પડે, ખાસ જોવું પડે. લ્યો, ઉપાધિ થઈ જાય. એક સ્થાનમાં એન્ગેજમેન્ટ થયેલા કોઈ છોકરાના છોકરી સાથે, અને એ બંને જણા એ સ્થાનમાં પ્રવેશ. એમાં ગાડી થોડીક આમ આગળ લઈ ગયા એટલે વોચમેને એને રોક્યા, કે ના ગાડી નહીં લઈ જવાની. પેલો કે પણ તમને વાંધો કીધો ને વોચમેન, કે મારી ડ્યુટી છે, તમને કીધો અહીં ગાડી લઈ જવાની. એટલે વોચમેન કડક શબ્દે બોલ્યો, એટલે બોલ્યો થોડો ઓકવર્ડ વધતો, કે તું શું ડાયો થનારો? બોલો કે મારી ડ્યુટી છે. હવે આની ડ્યુટી હતી અને ઓલાની સાથે એન્ગેજમેન્ટ થયેલી, સમજી ગયા ને? એટલે એ જરાક એમ હતો એની હારે. એકલો માણસ સ્કૂટર ઉપર જતો હોય અને વાહે કોક બેઠું હોય, એ બેમાં ઘણો ફેર પડે. એકલો માણસ કાર ચલાવીને જતો હોય ને પડખે કોક બેઠું હોય ને એમાં એ નવા નવા હોય, એ વખતનો કાળ આખો જુદો હોય, ત્યારે બધું ઘણું જાળવવું પડે. પણ આ વોચમેને કાંઈ બહુ એવી ખબર નહીં, એટલે એ ગમે એમ બોલ્યો ને ઓલેનો મગજ ગયો. એ હેઠો ઉતરીને જરા વાયડાઈ કરવા ગયો, તે વોચમેનના હાથમાં લાકડી હતી, ઉપાડીને એક ઝીકી. પછી એને એમ થયું કે આ રોત મારે એવો છે, આની હાજરી માર ખાવો પડશે, પાછો સંબંધ તૂટી જાય. પણ ખીજાણો બહુ, એટલે ફોન કર્યો કે મને અહીંયા માર્યો. હવે એના માણસો બધા દોડીને આવ્યા અને ઝઘડો થયો, માથા કોઈ મોટી થઈ ગઈ. વાત એટલી જ કે કોઈ પણ માણસને કાંઈ કહેવું બોલાવવો હોય ત્યારે એની હારે કોણ છે એ જરાક આમ આમ કરીને જોઈ લેવાનું, પછી વાત કરવાની. આપણે કોણ એની હારે છે એ કાંઈ જોયા વગરનું જેમ તેમ બોલવા માંડીએ તો મગજ બહુ જાય. અને એક બીજો એક વિવેક કહી દઉં, આપણો છે એટલે ઓલા લોકો ન સાંભળે એ રીતે કહેવો પડશે. તમે ઘડીક બધા કાન બંધ કરી દો, અમારા સાધુની વાતમાં તમારે બહુ ધ્યાન ન દેવું. અમને સાધુને અમારા શિષ્યની હાજરીમાં કોઈ પણ પ્રકારનો ઠબકો દેવો નહીં, આ તમને કીધું. જો તમારે અમારો રાજીપો જોતો હોય તો અમારા શિષ્ય બેઠા હોય અને અમને આચાર્ય મહારાજ જો ઠપકો દે ને તો એમની સાથે પણ લડાઈ થઈ જાય. હા, એક બાજુ બોલાવીને તમે તમારો લાફો માર્યો ને, બહાર જઈને કોઈ ન કહી, અમિતા હું કન્યા કે કાંઈ નહીં, મેં બરાબર કહી દીધું. કોને કોને કીધું શી ખબર? ચાલે બધું, પણ શિષ્યો બે ત્રણ ઊભા હોય અને કોઈ જેમ તેમ ગુરુદેવને કહેવા લાગે, એ ગુરુને બહુ વહમું લાગે, એ હકીકત છે. આ શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર હું તમને વાત કરું છું. બીજી એક વાત કહું કે જે ગુરુ હોય એના મોટા વડીલ હોય મંડળમાં, મોટા ગુરુભાઈ, એ પોતે મંડળધારી ન હોય અને આ નાનો હોવા છતાં મંડળધારી હોય અને આને શિષ્ય હોય, તો પણ એમને કંઈક કહેવું હોય તો ઓલા વડીલ ગુરુ બંધુએ આના શિષ્યો હાજર ન હોય ત્યારે એકાદમાં બોલાવીને કહેવું પડે. દાખલા તરીકે નાનો ભાઈ હોય એને મોટો ભાઈ કાયમ વટતો હોય, વટે, પણ નાના ભાઈના બૈરી છોકરા હાજર હોય ત્યારે મોટા ભાઈએ એને ગમે તેમ ઉતારી પડાય નહીં, નહીંતર મોટા ભાઈએ ડખો થાય થાય ને થાય કે મારી પત્નીને છોકરા હતા ને તું માંડ્યો લેવી લેવી કરવા, જોજે સાંભળજે તારું માન રાખું છું ત્યાં સુધી, તારે કહેવું હોય તો મને જો એક જ બોલાવીને કહેવાનું. મારી બૈરીને કેવું લાગે, મારે છોકરા શું સમજે કે દાદા કેમ વારે વારે આપણને ટડકાવ્યા કરે છે? એને એવું લાગે યાર તારો ને મારો અંગત સંબંધ છે, તું મને કહી શકે છે વાંધો નથી, પણ આમ બધાની હાજરીમાં યાર મને ઉતારી પડવાનો? એની હાજરીમાં તમે એને અમૃત જેવી કામની વાત કહો તો પણ એને માટે ઝેર જેવી નકામ થઈ જાય, અને એને પ્રેમથી એક બાજુ બોલાવીને એને તમે તીખી વાણીથી કહો ને તો પણ એને અમૃત જેવી થઈ જાય, આટલો ફેર પડે. એનું ભલું જ કરવું હોય તો આપણે થોડુંક નિર્માની પણ તો રાખવું જ પડે કે ભાઈ એક બાજુ આવો ને મારે વાત કહેવી છે. પણ ઘણાના મનમાં હું તો એ મને ન પાવે, હું તો મને જ્યારે હું જાય ત્યારે જ્યાં ઠીક પડે ને કહી દઉં તમારે સાંભળવું હોય તો, એટલે પણ એમ ન તો નહીં કહીએ હવે તમને, અલ્યા ભાઈ આ શું છે, પણ શું છે પણ આ બધું તો નહીં કહીએ. એટલે ભાઈ નહીં કહેવાની આ વાત નથી, બાપા કહેજો, અમારી ભૂલ હોય તો તમારે અમને રોકજો ટોકજો, પણ જરાક રીત પદ્ધતિ પ્રમાણે કરો તો સારું, એ મન ન ફાવે. હાય રામજી આનું કરવું હું છે ને બધી મજાની વાતો, આનું નામ શિક્ષાપત્રી. વાત એટલી જ છે, યોગ્યતા પ્રમાણે એને બોલાવો. આમાં બીજું લાંબુ તમને કાંઈ તત્વજ્ઞાન નહીં દેખાય, તત્વિશિષ્ટ તત્વિશિષ્ટ એવું કાંઈ છે ન્યાયની ભાષા જેવું ભૂખા કાઢી નાખે એવું કાંઈ નથી. માણા નિયોગ્યતા હોય એમ બોલાવો, કશું નથી, પણ આટલે આમાં બધું છે. આટલી વાતમાં મારે ખાવા મળે અને લાડવા ખાવાય મળે, આટલી જ વાતમાં બે મળે. બોલો, આપણી ભગવાન સ્વામિનારાયણે આપણને આપેલી, આપણા માટે લખેલી, ખૂબ મહારાજે દયા કરેલી એવી શિક્ષાપત્રીને આપણે નથી હરખી સમજતા કે નથી પાળતા, તો દુનિયાના માણસો શું ધૂળાને સમજવાના ને પાળવાના. કેટલી મસ્ત મજાની આ આજ્ઞા છે, કેટલી જરૂરી છે રોજિંદી આ આજ્ઞાની, તો આપણા જીવનમાં હર પળ આપણને જરૂર પડે છે, હર પળ. મુખમ છેદ વક્તવ્યમ એવું નથી, મોઢું છેદ બોલબોલ કરવું ગમે એમ બોલવું, ના બાપા ના. જાળવીને વિચારીને દેશ કાળ સ્થાન માન ગુણ બધું જોઈને બોલાય, ભખ ભખ બોલાય નહીં. સમજવું, જેનામાં આ ભખ ભખ બોલવાનો દોષ હોય અવગુણ હોય એને બધાએ વિચારવું ને આજથી હવે સમજવું. આજ દિન સુધી તો જે ભૂંડિયો વાળ્યો એ બીજું તો કરવું હું. અમુક તો કુટુંબના સંસ્કાર એવા છે, લોહીના સંસ્કાર એવા, ત્યાં બોલવાનો કોઈને ધંગ ધડો જ ન હોય, અને એને કોઈને કાંઈ હોય નહીં, ગમે એમ ગમે એ ગમે એને કહેતા હોય ને ભળતા હોય. આપણે ઘડીક ત્યાં બેઠા હોય તો આપણને એમ થાય કે આ બધા આમ કેમ વાતો કરે છે, હો એનો છોકરો હોય એના બાપા હોય બધા કુટુંબના હોય અને એ ગમે તેમ ધબધબાટી બોલાવ્યા કરે, ત્યારે એ સારું લાગતું નથી. માટે દેશકાળ અનુસારે જ બોલવું. નોકરને એની સ્ત્રી અને બાળકોની હાજરીમાં ઉતારી પડાય નહીં. મહેમાનની હાજરીમાં પુત્ર કે પુત્ર વધુને ઠબકો ન અપાય. રકેબી પડી ગઈ તો પડી ગઈ, ચાઢોળાઈ ગઈ તો મૂવી, પણ મહેમાનની હાજરીમાં આપણા બાળ બચ્ચાઓને ટળકાવાય નહીં. હશે બાપા, કાંઈ વાંધો નહીં, એમ કહેવાય. શીખવા જેવું જ ભાઈ, જેમાં જેવા ગુણ હોય તેટલું યોગ્યતા પ્રમાણે માન આપવું આપવું આપવું. જેમાં જેટલા ગુણ હોય, હજી કહું છું, જેમાં જેટલા ગુણ હોય એને જોઈ તેની યોગ્યતા પ્રમાણે તેને માન આપવું આપવું આપવું. જ્યાં જ્યાં આ માન યોગ્યતા પ્રમાણે નથી આપવામાં આવતું ત્યાં ત્યાં અવશ્ય કલહ પેદા થાય છે. જે જે મશીનમાં એને જરૂરિયાત પૂરતું ઓઇલ ઊંજવામાં નથી આવતું તે મશીનમાં કિચડ કિચડ થાય જ, ન્યા શાંતિ ન રહે. એ મશીન મોંઘું ન રહે એવું નથી કહેતા કે ડબલા મોઢે ઊંજી દો અને વધારે ઊંજો તો નકરું કાળું કરે. માટે જેટલી જરૂર હોય એટલું એને ઊંઝવું જ પડે. ઓછું ઊંઝો તો કિચડ કુચડ બોલે, ઝાઝું ઊંઝો તો જ્યાં હોય ત્યાં ઓઇલ નીકળે ને કપડાં બગાડે. કાંઈ લાંબી વાત નહીં, એક હંસાનું મશીન જ આંકતા હોય ને સીવવાનું, એને પૂછો, બે ચાર કાણા હોય એમાં ટીપુ ટીપુ મૂકવાનું હોય. અરે હિંચકે હિંચકતા હોય એને પૂછો ને, ઉપર કડા બોલે એટલે બે ટીપા મૂકો, બિચારા બંધ થઈ જાય. પછી ન બોલે તમે તમારા હાંજ સુધી હિંચકો ને, પણ એને ટીપુય તમે ઊંઝો નહીં ને આ બેસી ગયા પાંચ મણના ટરાડ થાય જ. માટે દરેક માણસના ગુણને જોઈને એની યોગ્યતા પ્રમાણે એને ઊંઝવો જ પડે. મશીનને ઊંઝવા માટેનું તેલ છે અને માણાને ઊંઝવા માટેનું માન છે. હા, આને માનથી બોલે અને તેલથી, પણ ઊંઝ્યા વગરનો માણા કે ઊંઝ્યા વગરનું મશીન ક્યારેય હંકાય નહીં. આ તમને કહ્યું. થોડા થોડા દિવસે ઘરના શ્રીમતીને પણ થોડાક વખાણી લેવા કે શું તારી રોટલી, અરે શું તારા દાળ ભાત, એની શું કહું હું વાત. અલ્યા ભાઈ સારું હાલશે? અરે શું આજ તે પણ કઢી બનાવી છે, એમ કેવું કોક દાડો થઈ હોય, હારી ન થઈ હોય, પણ શાંતિથી ઘર સંસાર ચાલે એના માટે આવું ગ્રસ્તોએ થોડુંક માન આપવું જોઈએ. પછી એમ નહીં માનવાનું કે તારે શું માનની જરૂર છે, તારે પોપટ તારે એકને જ બધા માનની જરૂર છે. હાલી નીકળો છો પાછું એ ધ્યાન રાખવાનું કે આને જ બનાવ્યું છે ને. એમ આવી કથા સાંભળીને એક ભાઈ ઘરે ગયા હતા, વાત સાંભળીને એને એમ થયું, સ્વામીએ કીધું છે વખાણ કરું, તે ખાતો ખાતો માંડ્યો વખાણવા કે શું આજ દાળ ભાત ને શું આજ કઢી બનાવી આમ ને તેમ ને, અને ઓલી હાવણો લઈને જે માથા માર્યો. હો, કઢીનો વાટક્યો પડી ગયો કે શું છે? તો કે સવિતાબેનને ને પિરહણું આવ્યું એટલે વખાણ કરો છે ને. આને એમ કે એને રાંધ્યું, એના જ વખાણ એવો ડોખો થયો ને. માટે પહેલાં જાણી લેવું કે આજનો થાળ એમણે જ બનાવ્યો છે ને એમ. હા, ઘરમાં બીજા બેન હોય એને બનાવ્યો હોય ને ડખો મોટો થઈ પડે. હા, ઘણા ભોળા પતિઓને બહુ ભૂલો થાય, બહુ ભૂલો થાય હો, ઉપાધિનો પાર નહીં. જેવા જેનામાં ગુણ હોય તેની યોગ્યતા પ્રમાણે એટલું એને માન આપવું. વિદેશોમાં આ ગુણ દેખાય છે. થેન્ક યુ કહેવાનું, આભાર માનવાનો ત્યાં રિવાજ છે. આપણે ત્યાં હજી થોડુંક એવું બહુ નથી ગમતું આપણને બહુ. આપણા મનમાં એમ થાય છે કે ઘરના ઘરનામાં શું આ બધું વારે વારે, થોડુંક આપણે ન ફાવે. પણ ભાઈ ઘરના કે પરના, પણ હવને જીવન જીવવા માટે પ્રેમ જોઈએ છે. એટલે એને એના ગુણ અનુસારે જો તમે ન સન્માનો તો જાતે દાડે એને એવું લાગે કે મારું અહીંયા નર્યું શોષણ થાય છે. અને તમે જો એને થોડોક પ્રેમથી બોલાવો ને એના ગુણ પ્રમાણે એને સન્માનતા રહ્યો અવારનવાર, તો એને ક્યારેય એવું નહીં લાગે કે મારું અહીં શોષણ થાય છે. એને એવું લાગશે મારું અહીં પોષણ થાય છે. બસ આટલો ફેર પડી જાય પછી એ ઉત્સાહથી કામ કરશે. નહીંતર એને એમ થાય છે કે આટલા સમયથી આપણે આટલું આટલું ધ્યાન રાખીને સેવાને કામને બીજું ત્રીજું બધું કરીએ છીએ, આ બધું ઢહળીએ છીએ, પણ કોઈ દિવસ આ માણસે આપણા કામની કદર કરી નહીં, આપણા ગુણની કદર કરી નહીં, ક્યારેય કરી નહીં. આ તે કઈ જાતનો માણસ છે એવું એને થઈ જાય. હા, માટે આ આજ્ઞા આપણા માટે બહુ કામની છે કે જેનામાં જેવા ગુણ હોય એને એ પ્રમાણે આપણે બોલાવવો જોઈએ, માન આપવું જોઈએ. અત્ર ગુણસ્યેવ ગ્રહણાત તદ વિપરીત દોષ વિશિષ્ટાનામ ન તથોચ્ચારણમ કર્તવ્યમ ઇતિ ગમ્યતે. એમાંથી નીકળી જ જાય છે કે તમારે જેના જેવા ગુણ હોય તેને તેવી રીતે જ બોલાવવો એમ કહેવાથી, એનાથી વિપરીતપણે ન બોલાવવો એવું ઓટોમેટિક માલકોરથી ગ્રહણ થઈ જાય છે. તેમ છતાંય ભગવાન સ્વામિનારાયણે કહી દીધું નાન્યથા, બીજી રીતે તો ન જ બોલાવવો, એ વજન આપ્યું છે. એક બીજી વાત, જે માણસમાં જેવા ગુણ હોય તે માણસને તેના ગુણને અનુસારે જ બોલાવવો એમ કહેવાથી કોઈ મહેરબાની કરીને એવો અર્થ ન કાઢતા કે જે માણસમાં જેવા અવગુણ હોય તો તેને તેવા અવગુણને અનુસારે જ બોલાવો. ક્રોધીને એ ક્રોધી અહીંયા સહેજ કોકમાં લોભ ભાળી ગયા તો લોભિયા કેમ છે, આ ધંધો ન કરાય. ગુણ અનુસારે બોલાવાય પણ અવગુણ અનુસારે બોલાવાય નહીં. અવગુણ જાણીએ ખરા, ખબરે હોય ક્યાંની પાસે આટલા રૂપિયા છે, પણ કોઈ દિવસ માળાએ રસોઈ દીધી નથી, કોઈ દિવસ ક્યારેય આણ્યા છે ને પૈસો વાપર્યો નથી, તોય પણ એના અવગુણ અનુસારે એને ના બોલાવાય. એમ જ એના શરીરમાં કાંઈક ખોટ ખાપણ હોય તો એને અનુસંધાને પણ એને ન બોલાવાય. સહેજ આંખ કાણી હોય તો એ કાણિયા ન કહેવાય. આ બધું સ્વામિનારાયણ ભગવાને શીખવાડ્યું છે. આમાં મુશ્કેલી બહુ થાય. જે માણસ મૂંગા હોય ને એની સામે ઊભા રહીને કોઈ દી આમ ન કરાય, હો છોકરાઓ એ તો મારો જાત અનુભવ છે, હું ચોથામ ભણતો તે દાડાનો, હજી નથી ભૂલાણો. એક બ્રાહ્મણ હતા, એ મૂંગા હતા અને લોટ માગવા આવતા, અને હું બરાબર નિશાળેથી આવેલો રિશેષમાં ઘરે, અને એ બરાબર માગવા આવ્યા એટલે મને એમ થયું ગાલો નખોતરો કરી હું થાય, એટલે મેં આમ આમ કર્યું, અને જે મારી વાહે થયા ઉભો રહે કે હું કરતા જે ધોડ્યા બોલી દે કે નહીં, પણ મને જે ભી પડી ગઈ હતી કે આ જ આ સરનામું ભોગી નાખશે આ મારા ભાઈ. તે દાડાનો હું શીખી ગયો છું કે એ ધંધો કરવો ને એટલે છોકરાને શીખવાડું. એટલે મૂંગાને મૂંગો ન કહેવો, આંધળાને આંધળો ન કહેવો, વગેરે વગેરે, પણ આમાંથી શીખી લેવાનું છે. પણ આપણે જરા એવી ટેવ છે, ભગવાને આપણને ગુણને અનુસારે માણસને બોલાવવાનો કીધો છે, પણ આપણી અવગુણને અનુસારે એને બોલાવવાની જે ટેવ છે ને એ માદ્યાન જાતી નહીં. બોલો, કાં તો એની હાજરીમાં ન બોલીએ, પણ એ હાજર જ્યારે ન હોય ત્યારે તો એમ જ કહી, એ બાડીઓ હું કહેતો ખબર છે તમને, લે ન્યાચી શરૂ કરી, એ ઢેબલો હું કહેતો ખબર છે તમને, હા એ લંબુ હું કહેતો ખબર, એ આમ જ વાત થાય. પણ શ્રીજી મહારાજે આની ના પાડી છે, ભલા માણસો એ જાડીઓ મારો બેટો પાડા જેવો આમ કહેતો, અલ્યા ભાઈ રવાય દો. આ બધા શબ્દો બહુ નુકસાન કરે છે, મહારાજે એનો ઉપયોગ કરવાની ના પાડી છે. તમને એ શબ્દોનો ઉપયોગ આવડતો હોય તો પણ અમુક દિવ્ય વસ્ત્ર નહીં વાપરવાના. મહાભારતની લડાઈમાં એ પહેલાં નક્કી થયું કે દિવ્યાસ્ત્ર નહીં વાપરવાના, ભાઈ સામાન્યપણે લડાઈ કરવાની, પણ આ જ્યાં હોય ને વાપરી નાખે. પછી એમાંથી તો બહુ દુઃખ આવે બાપા. હાઉ ટુક ઇન ટચ છે વાત, પણ બહુ કામની છે. માણસને બહુ દુઃખ થાય છે, હો બહુ દુઃખ થાય છે. જ્યારે એને એમ કહીએ ને ત્યારે એને બહુ દુઃખ થાય. બહુ એટલે એક માતાનો બાળક આંધળો હતો. તે શેરીમાં છોકરા રમતા હોય ને એમાં કંઈક ઝઘડો થયો એટલે હામા છોકરાની માએ એના છોકરા અરે પેલો અંધ બાળક થોડુંક બોલ્યો ભાઈ દો એટલે ઊંચે અવાજે કીધું, આંધળા એક તો આંધળો છો ને પાછો ગાળ્યું બોલે છે આમ તેમ કીધું. અને આમ થોડાક બિચારા ગરીબ હતા, ઓલા થોડાક સુખી હતા. પછી એ આંધળા છોકરાની માની આંખમાંથી દડ દડ આહું પડી ગયા અને એટલું બોલી કે ભગવાને જેવા દીધા એવા અમારા દીકરા છે, એને તમારે શું કામ આંધળો કહેવો છે? ભગવાને અમને આંધળો દીકરો આપ્યો તો આંધળો. કોઈના મા બાપ આંધળા હોય અને આપણે એને જે શબ્દ સહજતાએ આ દેશમાં વાપરવામાં આવે છે આંધળીના, એટલે આ બહુ ડેન્જર શબ્દો છે, આનો ઉપયોગ થાય જ નહીં. સમજ્યા? શિક્ષાપત્રી ના પાડે છે ભાઈ, ધર્મામૃત પણ ના પાડે છે, તેમ છતાંય આપણે આ વાતને ખ્યાલમાં રાખતા નથી અને ગમે ત્યાં ક્યારેક ક્યારેક આવા શબ્દો કાઢી નાખીએ છીએ. ટૂંકમાં મોટાને આદરથી બોલાવવા, નાનાને નરમાશથી બોલાવવા, સરખાને સ્નેહથી મિત્ર ભાવે બોલાવવા. ફરી વાર કહું છું, મોટાને આદરથી બોલાવવા, નાનાને નરમાશથી બોલાવવા, સરખાને સ્નેહ ભાવે મિત્ર ભાવે બોલાવવા. ભૂલ અહીં થઈ છે. મોટાને આપણે જો કડકાઈથી બોલાવી ડખો ચાલુ, એને આદરથી ન બોલાવી ડખો ચાલુ. નાના માણસ હોય એને ધાકધમકીથી જ આપણે વાત કરીને બોલાવીએ, જરાય નરમાશ કે નિર્માની પણ આપણી વાણીમાં નાનાની સાથે વાત કરતા જો આપણે ન લાવી શકીએ તોય કોઈ દિવસ નાના માણસોને આપણી સાથે સ્નેહ નહીં થાય ને આપણા કામ નહીં થાય ડખો ચાલુ. અને મિત્રોને સ્નેહથી હસીને કેમ દોસ્ત એમ પ્રેમથી નહીં બોલાવીએ, અને આપણે આપણી કાંઈક વિશેષતા હોય એમાં જ રાચા કરશું તો બીજાને ગૌણું માનશું તો આપણો સ્નેહ થોડા દિવસમાં ખતમ થઈ જાય, મિત્રતા પૂરી થઈ જશે, માણસ આપણેથી દૂર રહેવા માંડશે, આપણને મળવાનું ટાળશે, આપણી સાથે સંબંધ રાખવા એ નહીં ઈચ્છે અને એને લઈને આપણને જ નુકસાન થશે. માટે આ વાત શીખવી, જેટલી જેની વાણી હલકી હોય તેટલો તે હલકો માણસ કહેવાય. આના વિશે આપણે દાખલો સાંભળ્યો છે. એક સુરદાસ હતા, ઝાડ ઉપર રહેતા, ત્યાંથી એકવાર સૈન્ય નીકળ્યું. સમજ્યા? તો એમાં રાજા હતા, પ્રધાન હતા, પટ્ટાવાળો હતો. સૈન્ય એ ઝાડ નીચે ઉતર્યું એટલે પેલા સુરદાસ નીચે ઉતરવા માટે એટલે પટ્ટાવાળો બોલે, એ આંધળા જોજે પડતો નહીં, પાંદડા બાંદડા ખેરવતો નહીં. એટલે સુરદાસે કીધું કે હા પટ્ટાવાળા સાહેબ, નહીં ખેરવ. પછી પ્રધાને કીધું, અલા ભાઈ ધ્યાન રાખજે, કંઈક લપસીને પડતો નહીં. હો તો કે સારું પ્રધાન સાહેબ, નહીં પડું. પછી રાજાએ કીધું, ધીરે ધીરે ઉતરજો, હો તમને વાગે નહીં. ત્યારે કે રાજા સાહેબ ધીરે ધીરે ઉતરીશ. પછી ખબર પડી કે આ તો ભાઈ દેખતો જ નથી, કે તમે બિલકુલ નથી ભાળતા. તો કે ના. તો કે અમને તૈણીને ઓળખી કેમ ગયા? કે આ પટ્ટાવાળો બોલ્યો, આ પ્રધાન બોલ્યો, ના રાજા બોલ્યા. તો માત્ર વાણી ઉપરથી, માત્ર વાણી ઉપરથી ઓળખી ગયો. જેટલી જેની વાણી હલકી હોય તેટલો તે માણસ હલકો કહેવાય છે. એ હલકો છે. હવે એ તો આપણે આપણું માપ કાઢી લેવાનું છે, એમાં કોઈને ક્યાં પૂછવા જવું. અને વિદ્યા વિત્ત કુળ અને નિમ્ન તથા આંધળા પાંગળા કુરૂપને તેવા નામથી બોલાવી એની મશ્કરી ન કરવી. મશ્કરી માય નહીં, એનાથી સમાજમાં બહુ કલહ પેદા થાય છે. એવી રીતે મનુષ્યની યોગ્યતા અને દેશકાળનો વિચાર રાખીને વાણી બોલવી જોઈએ. પણ સર્વ સ્થળે અને સઘળે સમયે બધા માણસો સાથે એક જ પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરવો, વિવેક રાખવો. આ શ્લોકની બંને આજ્ઞાને હવે એક સાથે આપણે વિવેચીએ છીએ. સાવધાની, પ્રથમ તો આ આજ્ઞા મહારાજે શું કામ કરી, થોડું એની પાછળનું કારણ જાણી લઈ. જોકે આમાં બધું આવી ગયું છે, તેમ છતાંય આ સમાજમાં પૂર્વે માણસને એની લાયકાત પ્રમાણે ન બોલાવવાથી, આદર પ્રેમ ન આપવાથી બહુ મોટા દુઃખો આવેલ છે, બહુ મોટા દુઃખો આવેલ છે. અને તે વાતો શાસ્ત્રોમાં ઇતિહાસોમાં છે. મેં કીધું હમણાં આયલ્યો જાને હવે જાતો હોય ને તારે હું પૂછીને કામ લે, આટલે આમાં ઓલી તરવારી કાઢી. આજ પણ એવી વાતો કેટલીક સાંભળીએ છીએ, અનુભવીએ છીએ. માટે શ્રી હરિજી મહારાજે પોતાના આશ્રિતોને તે દુઃખ કંકાસથી બચાવવા માટે આ આજ્ઞા કરી છે. દરેક વ્યક્તિનું એક સ્થાન હોય છે, સ્ટેટસ. જો તેને તેવી રીતે જાળવવામાં ન આવે તો એ અવિવેક કહેવાય. અવિવેક દુઃખનું મૂળ છે. માણસે ક્યારેય વિવેકનો અનાદર ન કરાય. વિવેકનો જે માણસ અનાદર કરે છે એ માણસ કદી સુખી થતો નથી. જેને જેવી યોગ્યતા હોય તેને તેવી રીતે બોલાવવો એ વિવેક છે. એ વિવેકનો અનાદર કરીને વર્તાય નહીં. માણસની યોગ્યતાનો આધાર કુળ, વિદ્યા, તપ, યોગ, ઐશ્વર્ય, પ્રતાપ વગેરે વગેરે ગુણો છે. એની યોગ્યતાના આધારે, આ ગુણોને આધારે એની યોગ્યતા છે. અને ગુણોને લીધે પાત્રતામાં ભેદ હોય છે. માટે જે મનુષ્યની સાથે સંપર્કમાં અવાય તેની સાથે બોલાવવાનો પ્રસંગ આવે, આવે ને આવે, ત્યારે જે માણસ જેવા પ્રકારની પ્રકૃતિ ધરાવતા હોય તેને તેવા પ્રકારે બોલાવવા એ યોગ્ય છે. એની પ્રકૃતિ જોઈને બોલાવવા. થોડુંક આમાંથી એ પણ જાણવું જરૂરી છે કે આપણે જેની જેની સાથે સંપર્કમાં હોઈએ એના સ્વભાવ ગુણને પ્રકૃતિ તો બરાબર છે, પણ એનો મૂળ જોઈને પણ એની અરે વાત કરવી. ઘણી વખત માણસને મૂળ ન હોય અને એ વખતે તમે કાંઈ વાત કરો ને તો બહુ તકલીફ થઈ જાય. મૂળમાં હોય ત્યારે કોઈ વાંધો નહીં. અમુક માણસ એવા પ્રકારના હોય છે અને અમુક માણસ અમુક વખતે બહુ કંટાળ્યો હોય, બહુ થાક્યો હોય, હતાશ થઈ ગયો હોય, એ વખતે પણ જાળવવું પડે. એ વખતે આપણે આપણી સત્તાનો કે મોટાઈનો કે બીજી ત્રીજી કોઈ પણ પ્રકારની હોશિયારીનો બળનો પ્રયોગ ન કરાય. કરીએ થાય ખરું, પણ પછી એ માણસ આપણાથી બહુ દૂર જતો રહે. એ બી સમજવું જોઈએ, સમજી લેવું જોઈએ કે અત્યારે એને બરાબર સ્વસ્થતા નથી. માટે કોઈ કાંઈ વાત કાઢશો નહીં, બોલશો નહીં, જવા દે, પૂરું કરાય. પછી એને પાછું હરખું થઈ જાય ત્યારે વાંધો નહીં. આવું છે. હવે જો આપણે આ આજ્ઞા પાળીએ તો આપણને ફાયદાઓ શું થાય, શું લાભ થાય? લાલો લાભ વિના લોટે નહીં. સાંભળો, કોઈના સ્વાભિમાનને ઠેસ ન પહોંચે તેથી વ્યવહારમાં ઘર્ષણ ઓછું થાય. આ મોટા મોટો લાભ. કોઈના સ્વાભિમાનને ઠેસ ન પહોંચાડીએ ને તો વ્યવહારમાં ઘર્ષણ બહુ ઓછું થાય. વિવેક યુક્ત માનવાચક વાણી વ્યવહારથી સમાજમાં સારા સંબંધો કેળવાય છે. વિવેકયુક્ત વાણી, માનવાચક વાણી અને માનદાયક વ્યવહારથી સમાજમાં ખૂબ સારા સંબંધો કેળવાય છે અને એ સંબંધો જળવાય છે. અને એ બધા સંબંધો છે એ મોટી ખાણ છે, સુખની ખાણ, ઓળખાણ. અને એનાથી એ માણસના કામ ગમે ત્યાં ફટાફટ પતે છે. એનું સહજ વજન જ એવું પડે, ફલાણા ભાઈ તો કે એની વાત જવા દે, બહુ ડાયો માણસ, બહુ વિવેકી, ગુડમેન. એને કીધું છે કાંઈ વાંધો નહીં, એટલે એનું વજન જ એટલું પડે. અવિવેકથી થતા અણધાર્યા દુઃખોથી બચી જવાય છે. માણસની કિંમત માત્ર એના પૈસામાં નથી, માણસની કિંમત તો એની વાણીથી અંકાય છે. એક સુભાષિત છે, યથા યથા મુંચતી વાગબાણમ તથા તથા જાતિ કુલ પ્રમાણમ. મેં હમણાં સુરદાસનો દાખલો આપ્યો, એ જ વાત છે. મનુષ્યના મુખમાંથી જેમ જેમ વાણીરૂપી બાણ નીકળતા જાય તેમ તેમ તેની જાતિ અને કુળ પર ખાઈ જાય છે. માણસની સંસ્કારિતા એની વાણીમાં દેખાય છે, વાણીમાં જણાઈ આવે છે. એ છુપાવવા જાય તો પણ તે છુપાતું ઢંકાતું નથી. શ્રીજી મહારાજ એકવાર ગાંફ ગામના પાદર નીકળ્યા, પછી ત્યાં મહારાજ ઘોડા પાતા હતા, એમાં ગોવિંદ પટેલ ત્યાં બળદપાવ આવ્યા અને જોઈ ગયા મહારાજને. કહો હો 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 મહારાજ તમે પધાર્યા છે? પ્રભુ ઘેરે પધારો. મહારાજ કે રવા દો, અમારે ઉતાવળ છે. કે નો હાલે મહારાજ, આજ મારા મહેમાન થાવ મારા નાથ, એમ કરીને મહારાજને હારે હતા અને બધાને ઘરે લઈ ગયા. પછી મહારાજ એને ઘરે ગયા, ઘોડાને ગમાણે બંધાવી ઘાસ નાખ્યું, મહારાજને ઢોલિયો ઢળાવીને એની ઉપર ગોદડું પાથરી આપ્યું. પછી ઘરમાં જઈને ઘરવાળીને કીધું, સાંભળ મહારાજ પધાર્યા છે માટે લાપસી કર. અને બાઈ ખીજાણ્યો, તે હાથમાં લાકડાનો દંડીકો લઈને પાછળ પડી અને બોલતી જાય, મારા પીટ્યા, તું તો નવરો છો, તે આવા કેટલાકને લઈને આવીશ, તે હું બધું કરવા નવરી છું, મારે બીજા કોઈ કામ નથી. આ બધી રગઝગ મહારાજે સાંભળી, પછી પટેલ તો મહારાજના ઢોલિયા પાસે આવીને બેસી જ ગયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઘણા બહુ ભજન કરતા હોય એનું કારણ આ પણ હોય. આપણને એમ થાય કે મંદિરે મંદિરે કેમ રહે, ઘેરે કેમ નથી જતો? હું જાય મને કહો, આમાં ઘરે જાય હું? મહારાજ કે ગોવિંદ પટેલ. તો કે હા પ્રભુ. કેમ છે પટેલ? મહારાજ તમે જોયું ને એમ છે, ઘરનું માણસ કલોગું છે મહારાજ. હારું હાવ કલોગું. એટલે આનંદ કહે છે, હારું હાવ ફ્રોડ છે, કે જૂની એમ્બેસેડર હાલી કે વગેરે જવા દે ને મહારાજ. ઘરને સાંભળી હતી પાછું, આ કાન ન્યા જતા કે અમારો પીટો પાછો મહારાજ પાસે બેઠો, કાંઈક મારું બોલ છે એમ કાન રાખે સાંભળી. પણ મહારાજને એમ થયું કે હવે આ બધી બાજી સંભાળ લેવી પડશે. મહારાજ ઢોલિયેથી ઉતર્યા અને ઘરમાં પધાર્યા અને બોલ્યા, ઓહો તમે તો કેશવ પટેલની દીકરી. હા હા, કેશવ પટેલની દીકરી એટલે અમારી દીકરી બેટા. ભાઈને એવું સારું લાગ્યું કે હો. અને પછી મહારાજ તો મહારાજ, એની હાથ પેઢીને નામ લીધા. તે સાંભળીને બાઈ બોલી, ઓહો આ તો મારા બાપ ઘરે આવ્યા અને મારો પીટ્યો, મારા બાપ પાસે મારું વાંકું બોલ્યો, જે ઘરનું માણસ કલોગું છે. હ અને પછી તે હેતવાળી બે ચાર બાઈઓને બોલાવીને કંસાર વગેરે રસોઈ બનાવી, મહારાજ તથા પાર્ષદ વગેરેને જમાડ્યા અને પટારા ઉગાડીને નવા ગાડલા ગોદડાને બધું કાઢીને મહારાજને પાથરી આપ્યું, સખાને બધાને પાથરી આપ્યું અને વાણંદને બોલાવીને સારી રીતે ચાકરી કરાવી. કારણ કે એના ઘરમાં રણી ધણી એ જ હતા. આ ભાઈ તો બિચાર આવે, આ એના નસીબ બીજું હું. પછી મહારાજ હવારે ચાલતા થયા ત્યારે બાઈ બોલી, મહારાજ જમ્યા વગેરે ચાલવા નહીં દઉં. ત્યારે મહારાજ કે, બાપ દીકરી અમારાથી રોકાવાય એમ નથી, બેટા રાજી રહેજે. બાઈ કે, હે મહારાજ જ્યારે અહીંયા પધારો ને ત્યારે મારે ઘેરે જ પધારવાનું. મહારાજ કે, ચોક્કસ, બહુ સારું, હાલો. મહારાજ કે, કાચ છૂટ્યા, ખેલ થયો તો આ એ લખ્યો. થાય આવું ક્યારેક. પણ મહારાજે એવી મીઠી વાણી વાપરી, તે કંસાર કરીને જમાડ્યો. લ્યો આવું છે. એકવાર શ્રીજી મહારાજ શિયાળ ગામથી મચ્છીયાવ જતા હતા. આ બહુ સરસ મજાનું ચરિત્ર છે, નવું ચરિત્ર છે. એક નવા ગ્રંથમાંથી છે. કોનો ગ્રંથ છે? લક્ષ્મીરામ શાસ્ત્રીનો ગ્રંથ છે, નવો, એમાં લખ્યું છે. અદ્ભુત. શિયાળ ગામથી મચ્છી આવતા હતા ત્યારે રસ્તામાં એ જમાનામાં એ સમયે કોળીઓ લૂંટ બહુ ચલાવતા, એનો ભય બહુ રહેતો. એટલે જ્યારે મહારાજને સંઘ બધો નીકળે ને ત્યારે હવની આગળ શસ્ત્રધારી સુરવીર ભગવજી તથા ભીમભાઈ આદિ પાર્ષદોને રાખતા હતા લૂંટારાની બીકે કરીને. તો એ બધા આગળ હતા, એની પાછળ સંઘના ઘણા ગાડા હતા અને એની પાછળ ઘણા કાંઠીને ગરાશિયાના સ્વારો હતા અને એની ભેળા મહારાજ હાલ્યા આવતા. આ રીતે સંઘ મચ્છીયાવ તરફ જતો હતો શિયાળ ગામથી. તે સમયે કોઈક ક્ષત્રિયની જાન માર્ગને વિશે હામી મળી, ક્ષત્રિયની જાન, અને એમણે કહ્યું કે તમે તમારા ગાડા તારો. રસ્તો હાંકડો હતો, ગાડા તારવવા પડે પહેલાંના ગાડાને જવા દેવા માટે, આ લોકોના ગાડાને એક બાજુ ચડાવવા પડે. એટલે ક્ષત્રિય લોકોએ કીધું કે તમે ગાડા તારો, એમાંથી કોઈક ક્ષત્રિય બોલ્યો. ત્યારે પાર્ષદે કહ્યું તું તારી જાનના ગાડા તાર. તો ઓલિયાએ એમ કીધું કે તમે તમારા ગાડા તારો. ત્યારે કોઈક પાર્ષદ બોલ્યા તું તારી જાનના ગાડા તાર. બેયના વાક્યમાં કેટલો ફેર છે, આ શીખવા જેવું છે. આપણે બધાએ આ શીખવા જેવું છે. સર્વોપરી ભગવાન મળ્યા હોય તો સર્વોપરી વાણી વિવેક કેમ ન મળ્યો? વાણી તો હાવ હલકી રહી, ભગવાન તો સર્વોપરી મળ્યા. ઉપાસના તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની, અને વાણી આવી. અને આમ જ્યારે આ પાર્ષદોએ કીધું ને ત્યારે ઓલા ક્ષત્રિય કહ્યું, હું બોલ્યા ગાડા નહીં તરે, આ વરરાજાનું ગાડું છે, વરરાજાનું ગાડું અમે નહીં તારીએ કે. અને થયો વાદ, અને હામ હામી તરવાર્યું કાઢી, લડાઈ થઈ જાય એવું થઈ ગયું. થોડીક જ વાર વાત આટલી જ ગાડા તારવવાની. શ્રીજી મહારાજના દેકેરો પાછળ સંભળાણો, મહારાજ પાછળ હતા તો એકદમ ઉતાવળી ઘોડી હાંકીને ત્યાં પહોંચી ગયા અને બધા જનોને વાર્યા, ઉભા રે ઉભા રે ઉભા રહ્યો ભાઈ, તરવાર્યું મ્યાન કરો, વાત શું છે? તો વરના ગાડાને તારવવાની વાત કરે. મહારાજ કે ભૂલ છે અમારા માણસની. ભાઈઓ, મહારાજ અતિ નમ્રતાથી મીઠી વાણીએ અતિ નિર્માનીપણે બોલ્યા હો કે ભાઈઓ આ સમય આ તો વરરાજાનું ગાડું, હે વરરાજા છે, એના ગાડા ન તરે પાર્ષદો, ને ચિંતા કરશો નહીં, અમે અમારા ઘણા ગાડા છે તેમ છતાંય બધા તારી લઈએ છીએ ભાઈ, અમે અમારા ગાડા તારી લઈએ છીએ, બોલો પુરુષોત્તમ નારાયણ. એમ કહીને પછી મહારાજે શું કર્યું, દામ ઉપાય કર્યો, એવું લખ્યું છે લક્ષ્મીરામ શાસ્ત્રીએ, દામ ઉપાય કર્યો. તે શું? તો પોતાના કોઠારી વિપ્ર પ્રભાશંકર આર્ય હતા મહારાજના કોઠારી, એની પાસેથી 20 રૂપિયા અને એક શ્રીફળ વરરાજાના હાથમાં અપાયું. કેવું રૂડું લાગે, અરે વરરાજો છે કે ભેટ ધરવી જોઈએ. મહારાજ કે ક્યાં ગયા અમારા કોઠારી પ્રભાશંકર, લાવો 20 રૂપિયા, એક નાળિયેર વરરાજાને આપો. અરે તે તો પરણે છે મહારાજ કે, માટે એ તો વરરાજા કહેવાય. મહારાજ આવું બોલવા માંડે, માટે એને મેં ભેટ આપી, અને જુઓ તમે પણ સર્વે ભેટ આપો. એટલે આર્ય હતા ને એને મહારાજ કે, હા એમાં કશો બાદ નથી, એ તો વરરાજા છે કે. એમ કહીને તે ઘણા ક્ષત્રિય માણસો હતા તેમને સામ દામ અને અતિ નિર્માનીપણે અતિ ક્ષમા રાખીને સ્વપ્રતાપથી લડાઈ અળસાવી ને મોટું વિઘન ટાળ્યું. આવું લખ્યું મહારાજે, નિર્માનીપણે મોટું વિઘન ટાળ્યું, લડાઈ અળસાવી. આવી મહારાજની વાણી જોઈ, નિર્માનીપણું જોઈ વરનો બાપ જે ક્ષત્રિય હતો ને એ અતિ પ્રભાવિત થયો. એને એમ થયું વાહ વાહ સ્વામિનારાયણ, વાહ શું મોટાઈ છે, હે કેટલા એને પરમહંસો ને કેટલા મોટા રાજા એને ભગવાન માને, પણ કેવા નિર્માની છે, કેવી મીઠી વાણી છે, કેટલા સમજણા છે. એ ઘોડીમાં જ બેઠો હતો એ ગરાસિયો. એ આગળ આવ્યા અને એમ બોલ્યા, હે મહારાજ તમે તો મોટા છો, ભલે અમારે માનવા પૂજવા જોઈક છો, તે અમે તમારા રૂપિયા નહીં રાખીએ. બેટા આપણે મહારાજના રૂપિયા ન રખાય, 20 રૂપિયા પાછા આપી દો, નાળિયેર ભલે રે પાછા આપી દો, અમે નહીં રાખીએ તમારા રૂપિયા. પછી તે ક્ષત્રિયે મનમાં વિચાર કર્યો કે આમ સ્વામિનારાયણે 20 રૂપિયા આપ્યા. એ જમાનામાં 20 રૂપિયા એટલે ઘોડી મળે, 20 રૂપિયા હારામ હારી. પછી આને વિચાર થયો કે સ્વામિનારાયણ ભગવાને આપણો આટલો વિવેક કર્યો અને આપણે હા વિવેકમાં જ જાઉં. તે પોતે જે ઘોડી ઉપર બેઠા હતા એ ઘણમૂલી ઘોડી, એવું લખ્યું લક્ષ્મીરામ શાસ્ત્રીએ, ઘણમૂલી ઘોડી હતી. એના માથેથી એક ક્ષત્રિય ઉતરી ગયા અને શ્રીજી મહારાજને કહ્યું કે આ ઘોડી તમને અર્પણ કરું છું. શ્રીજી મહારાજ કે ના 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 દરબાર એવું હોય તો, કે ના માનવું જ પડશે, ભણું અમારી આટલી ભેટ લેવી જ પડશે. મહારાજ કે તો તમારી ઈચ્છા. એમ કરીને મહારાજે ઘોડી અંગીકાર કરી, એનું ભલું કર્યું. અને પછી મહારાજ કે હવે અમે અમારા ગાડા, નહીં 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 કે તમે સુખેથી તમે તમારે તમારા ગાડા જવા દો, અમે જાનના સર્વે ગાડા તારવી લઈએ છીએ. એમ કહીને હુકમ કર્યો, ક્ષત્રિય આપણે ગાડા તારવી લો, આ તો મહારાજના ગાડા, સંઘના ગાડા કહેવાય ભાઈ. એમ કહીને એણે ગાડા તારવા અને સંઘના ગાડાને જવા દીધા. આટલો ફેર પડ્યો, નહીતર તરવાર્યો કાઢી હતી. બોલો, ભગવાન જેવા ભગવાન નિર્માની પણ રાખી શકે છે ને? આપણે તો હારો વળ જ બહુ, ઘરો ઘર તમે જોજો તો ખરા, એકબીજાના પાવર તો જોજો. અરે જોયા જેવા હોય, કેમ બોલ્યા નહીં સદગ્રહસ્તો? હા જો અમારા મહેતા દાંત કાઢે, કેટલી અદભુત આ વાત છે. તરવાર્યો ક્યાં આવી ગઈ? બોલો, એને તારવી લીધા. આટલું માણસને કેમ બોલાવવો, કેમ વાત કરવી એના ઉપર છે. બોલો, માથા કપાઈ જાય એવું હોય, ત્યાં ઘણમૂલી ઘોડીઓ ભેટ દેવાઈ જાય. આ છે વાણી વિવેકનો પ્રતાપ. બોલો, પણ મારે તો એ કહેવું છે કે આપણા ઈષ્ટદેવ આટલા વાણી વિવેકમાં ડાયા, નિર્માની, મીઠા બોલા, તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલા. અને આપણે કેમ આ કાંઈ મહારાજની ઉપાસના કરતાં કરતાં એના ગુણ આવતા જ નથી? વચરામૃતમાં એવું લખ્યું છે કે ભગવાનના નિશ્ચય કરીને ભગવાનના જે ગુણો છે તે એના ભગતમાં આવે. હા બાલસ્વામી, આ કેમ એમ થયું? કાંઈ કનેક્શન થયું છે કે સારું નહીં થયું હોય, આડું રહી ગયું લાગે છે, ખબર નહીં. શું અદ્ભુત આ કથા છે. એક બીજી વાત કહું. એક દિવસ ગઢપુરમાં મહારાજ સભામાં બિરાજમાન હતા. તે સમયે રાઘવાનંદ સ્વામી મહારાજના દર્શને આવ્યા. મજાની વાત છે, અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં લખી. હવે રાઘવાનંદ સ્વામીને જોઈને મહારાજ બોલ્યા. મહારાજ કે મુક્તાનંદ સ્વામી, હા મહારાજ, સ્વામી આ જે સ્વામી આવ્યા ને રાઘવાનંદ પગે લાગવા, વાણી બોલવામાં બહુ ડાયા છે. એમ હા સ્વામી, વાણી બોલ્યામાં બહુ ફેર રહેશે, માણે માણે કહેશો. એક વાણીમાં અમૃત રહેલું હોય છે અને એક વાણીમાં ઝેર હોય છે કહેશો. એમ કહીને મહારાજ કે હે મુક્તાનંદ સ્વામી, આ રાઘવાનંદ સ્વામી ને અમે 10-20 સ્વાર અને 10-20 બીજા માણસ અહીંથી નીકળ્યા. એકવાર તે રસ્તામાં એક સોખડું કરીને ગામ આવ્યું. શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને એક ઘટેલી ઘટનાની વાત કરે છે ગઢડામાં, કે રસ્તામાં એક સોખડું કરીને ગામ આવ્યું અને અમને બધાને તરસ લાગી હતી કે મારું કામ, અને અમારા ઘોડાએ બહુ તરસ્યા થયા હતા. તે એક વડના વૃક્ષની છાંય અમે બધા ઉતર્યા, તાપ બહુ. હવે કોક પાણી પાય તો સારું, અજાણ્યું ગામ. એમાં અમે આમ જોયું ગામને પાદર કૂવો અને પનિહારીઓ પાણી ભરે. તો અમારી હારે એક દાદા ખાચરનો નોકર ખવાસ હતો, એનું નામ ત્રિકમ હતું. ત્રિકમ કરીને દાદા ખાચરનો નોકર ખવાસ જાતીય કરીને હારે હતો. અમે એને કીધું કે તું જાને આ કૂવા ઉપર બાઈઓ પાણી ભરે છે, એને વાત કરીને કે અમે પરગામના છીએ, મહેમાન છીએ, તરસ્યા થયા છીએ, જે તને આવડે એ. કે અમારી આર્ય અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. આમ તો મહારાજને આખું ગુજરાત જાણતું, નામ દો ને ત્યાં ઓળખી જાય કે આ સ્વામિનારાયણને, એના સાધુને, એના માણસો આવ્યા. હવે આ ખવાસ ત્યાં ગયો અને કુએ જઈને એણે જે બાઈઓને કીધું એ આમ બોલાય એવું નથી. પણ હવે મારે કથા કરવી એટલે બોલ્યા વગેરે છૂટક્યો નથી, બેઠું નહીં બોલું, થોડોક સુધારો કરું તોય તમને એમ લાગશે બેઠું જ બોલ્યા લાગો છો. એ મારા બાપની વહુ, પાણી આપો, ડોસ્યું લ્યા. નો માનો તો અદ્ભુતાનંદ સ્વામીની વાતમાં જોઈ લેજો ને. એ ડોસ્યું, પાણી આપો પાણી. એવું સાંભળીને બાઈયું ખીજાણી તે શેરની બશેરની, ખવાસને તો આખો નવાડી દીધો, બોલો લોટા પાણીને બદલે માંડી ગાર્યો દેવાને. બહુ બાઈયો ખીજવાયો ને પાણી ના આપ્યું, તેથી તે પાછો આવ્યો. જેની બુદ્ધિ ટૂંકી એની જીભ લાંબી, અને જેની બુદ્ધિ ઓછી ચાલે તેની જીભ વધુ ચાલે. વાત આમ છે, બુદ્ધિ ઓછી ચાલે એની જીભ વધુ ચાલે, બુદ્ધિ ટૂંકી જીભ લાંબી, લવરો કર્યા જ કરે. ભગવાન રામચંદ્રને એ ધનુષભંગ કરીને સીતા વગેરેને વરીને જતા એ વખતે પરશુરામ આવ્યા ને, એ બોલે 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 એટલે તે લક્ષ્મણજી કે તમારે કાંઈ કુવાડાની જરૂર નથી, આ જીભ તો તમારી કુવાડો જ છે. એમ ઘણાને ન જરૂર પડે કુવાડાની, એની જીભ જ કુવાડો હોય. બોલો, ભૂકા કાઢી ના કહેવાય. એક જણાએ એટલું જ કીધું હતું કે તમારી પાસે માચિસ છે કે શું કરું, તો કે બીડી હળગાવી, તો કે એમાં બાકસનું શું કામ છે. બોલા ભાઈ બેઠા છે ને એની જીભે બીડી અડાડો. કે કેમ, તો કે હળગી જાય. ભલા માણા જીભે બીડી અડાડે હળગતી છે, તો કે એની જીભે તો ભલભલાના ઘર હળગ્યા છે. ભલા માણા તારી બીડી ન હળગે, હે વાતમાં મળશે. આવી વાત છે. મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામી, પછી અમે તરસ્યા તો બહુ થયા હતા, બીજું ગામ તો છેટું હતું, એટલે રાઘવાનંદ સ્વામીને મોકલ્યા કે સ્વામી તમે જાઓ અને કાંઈક પાણીનો બંદોબસ્ત કરો. ત્યારે સ્વામી ત્યાં ગયા અને કોઈ ભાઈ હતો એને બહેનો સાંભળે એ રીતે કીધું. હો પાછું માતાજી સાંભળે એમ કે આ બધી માતાઓને કહો ને, અમે બહુ તરસ્યા થયા છીએ, અમારા ગુરુ સ્વામિનારાયણ છે, અમારા ભગવાન છે, તે અમારી હારે અહીં આવ્યા છે, માતાજી દયા કરે અને અમને તરસ્યાને જો થોડુંક પાણી પાય. અમારા ઘોડા બહુ તરસ્યા થયા છે ને કાંઈ પાણીનો જોગ નથી, તેથી અમારી પાસે અમે શું કરીએ, દયા કરો, બહેનોને કહો કે અમને જો દોરડું આપે ને ઘડીક, તો અમે અમારી મેળે પાણી ચીસી અને અમારા ઘોડા પાઈ લઈએ. અને તમે તો બહેનો બહુ દયાળુ છો, પરદુઃખ ભંજન છો. આવું સ્વામી બોલવા માંડે. હવે કોકને તમે દયાળુ છો ને પરદુઃખ ભંજન છો એમ કોણ, તે ન હોય દયા ને પરદુઃખ ભંજન પણ આવી જાય. બોલો, શબ્દમાં બહુ તાકાત છે. સ્વામીની અમૃત જેવી મીઠી વાણી સાંભળીને તે બાઈયુએ એમ કહ્યું છે, તમારા ઘોડા અહીં લાવો, અમે સર્વે મળીને બે બે ચચાર બેડા પાણી ખેંચી કાઢશું અને તમારા ઘોડાને પાણી પાશું, અને ઘોડા પાણી પીશે અને તમે સર્વે પણ લ્યો, આ ઘડો આપીએ છીએ તો લઈ જાઓ, તે પાણી પીવો. બોલો, દોરડું દેવાની ક્યાં વાત, લઈ આવો ઘોડા અને આ એક ઘડો લઈ જાઓ કે તમે પાણી પીવો ને ઘોડાને અમે પાણી પાઈ દઈએ. કે એમ કહીને ઘોડાને પાણી પાયું ને બે ઘડા અમને આપ્યા, તે અમે પણ સર્વે પાણી પીધું ને ઠંડા થયા. મહારાજ કહે, સ્વામી અમે ઠંડા થયા. હે સ્વામી, વાણી બોલ્યામાં કેટલો ફેર પડ્યો નહીં સ્વામી. મહારાજ આવી વાત કરે, વાણી બોલ્યામાં કેટલો ફેર પડ્યો નહીં સ્વામી, માટે સર્વે કઠણ વચન બોલવા શીખવું નહીં. બોલો શું કીધું, સર્વે કઠણ વચન બોલવા શીખવું નહીં. એકવાર કંઈક સભા હતી ને એક કોક સાધુ આવ્યા ને પછી સુરા ખાચર કે, એ ગજના આમનામ બર્થડે સૂટમાં અહીં ક્યાં આવ્યો, કે કોક સાધુ હતા ફકડ ગીધરી અને ગજનો કીધો. મહારાજ કે, એ કોણ હતા ખબર છે તમને, આમ ગમે એમ ગમે અને ગધેડીનો કહો છો, તો કે અમને શું ખબર, તો પણ મૂંગા રહેતા હો. પછી હરિલા મૃતમાં એનો મોટો ઉપદેશ આપ્યો છે. વાણી વિવેક મહારાજે આખી જિંદગી શીખવાડો તોય નો આવ્યો. બહુ કરી બારવીએ લખ્યું, હિતમ મનોહારી ચ વચનમ દુર્લભમ વચઃ. હિતકારી અને મનોહર એવું વચન દુર્લભ છે. બહુ ઓછું હોય છે. હવે કદાચ આપણે આ વાત ન પાળીએ તો આપણને શું મુશ્કેલી થાય. ઓ સોરી, સમય થઈ ગયો મને ખબર રહી નહીં. પછી આપણે હવે આ કાલ લેશું. હજારો હરિભક્તો આ રવિસભાને લાઈવ માળી છે તે સૌ કોઈને અત્રે વડતાલ ધામથી અમ સૌ કોઈ સંતો ભક્તોના અતિભાવથી જય સ્વામિનારાયણ.